તારીખ 12/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 543 અને 544 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 317 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
ઉપયોગની સૂક્ષ્મતા અને રુચિનો સંબંધ વિષયમાં ચાલે. શ્રીમદજીએ પણ એ વિષય લીધો છે. પાત્રતાના લક્ષણમાં મહાવીરના બોધને પાત્ર કોણ, એમાં પહેલી વાત એ લખી છે. પહેલી પણ બીજી વાત લખી છે, સદાય સૂક્ષ્મ બોધનો અભિલાષી. ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદરમાં વાર, એ વાત અનેક જગ્યાએ ઠામ ઠામ આવે છે. રુચિને એની સાથે સંબંધ છે. રુચિ વિના ઉપયોગ, આત્મરુચિ વિના, આત્માના સ્વભાવના વિષયમાં ઉપયોગ સૂક્ષ્મતા ધારણ કરી શકતો નથી. આ એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. હવે જો રુચિનો વિષય વિચારવામાં આવે તો જીવને સુખશાંતિની રુચિ છે. કોને સુખ જોઈતું નથી, કોને શાંતિ જોઈતી નથી, તમામ જીવોને, સમસ્ત જીવોને સુખ શાંતિ જોઈએ છે. પણ એ સગળાને કંઈ બધાને સ્વભાવની રુચિ છે એમ તો કહી શકાય નહીં. સુખની રુચિ છે અને સ્વભાવની રુચિ નથી, એમાં શું ફેર પડે છે? વ્યવસ્થિત રીતે એનો વિચાર કરવો હોય તો કે ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિને અહીંયા સ્વભાવની રુચિ કહી છે. જે ખરેખર સુખ નથી પણ સુખનો જેમાં આભાસ છે, પણ ભ્રાંતિએ કરીને ખરેખર જેને સુખ માની લીધું છે, એવા દોષથી ઉત્પન્ન થતું જે સુખ, માનેલું સુખ, કલ્પેલું સુખ, કલ્પના માત્ર સુખ, એની રુચિ છે ત્યાં સુધી એને સ્વભાવની રુચિ નથી. અથવા બીજી રીતે કહીએ કે રાગમાં જેને સુખની કલ્પના છે, રાગમાં જેને સુખ માન્યું છે, એ પ્રકારે જેને રાગની રુચિ છે એને પણ સ્વભાવની રુચિ નથી, અથવા એને ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ નથી. એથી એનો ઉપયોગ સ્થૂળ રહે છે. રાગની રુચિવાળા જીવનો ઉપયોગ નિયમથી સ્થૂળ રહે, એવો સ્થૂળ રહે કે ગમે તેવો બુદ્ધિમાન હોય તો પણ એ સ્વભાવને ગ્રહણ ન કરી શકે એના ઉપયોગમાં. એવો જ રુચિને એને ઉપયોગની સૂક્ષ્મતાને અવિનાભાવી સંબંધ છે. જેને ગુણની રુચિ, જેને સ્વભાવની રુચિ, એનો જ ઉપયોગ એ સ્વભાવ વિષયક સૂક્ષ્મતા ધારણ કરીને એને ગ્રહણ કરી શકે. ગમે તેટલું વિશાળ હોય તો વિશાળતા વિષયક થયો, પણ તીક્ષ્ણ હોય છે ઘણાની બુદ્ધિ, ઝીણામાં ઝીણી વાતને પકડી લે, નાનામાં નાની વાતને પકડી લે, તો પણ જ્યાં સ્વભાવનું પ્રકરણ છે ત્યાં સ્વભાવની રુચિ અનિવાર્ય છે. એ વગર સ્વભાવ સમજાય નહીં, સ્વભાવ પકડાય નહીં, એવું આમાંથી નીકળે છે. કોઈ એમ કહે કે આ સ્વભાવ આટલો બધો સૂક્ષ્મ કેમ છે, તો અનુભવ પ્રકાશમાં દીપચંદજી એક દલીલ આપી છે એના વિષયમાં, કે જો આત્મામાં સૂક્ષ્મત્વ ન હોત, એનું સ્વરૂપે કરીને સૂક્ષ્મપણું ન હોત, તો તે ઇન્દ્રિય ગ્રાહ્ય હોત. જેમ મનથી અને બીજા પાંચ ઇન્દ્રિયોના ઉપયોગથી અનેકવિધ વિષયોનું ગ્રહણ થાય છે, એ તમામ વિષય છે એ બધા સ્થૂળ વિષય છે. પછી ગમે તેવી લૌકિક ટેકનિક હોય, આ બધી કારીગરીને ટેકનિક કહે છે, એ ગમે તે પ્રકારની હોય, પછી આ ચંદ્રલોકમાં જવાની હોય, ત્યાંથી માંડીને કોઈ પણ પ્રકારની હોય, એ બધા સ્થૂળ ઉપયોગથી થાય છે કાર્ય. એ તો બધા લૌકિક સ્થૂળ ઉપયોગ છે, પણ અંગપુરુનું જે જ્ઞાન શાસ્ત્રમાં આવે છે, દ્રવ્યોના વિષયોનું, એના દ્રવ્યગુણ પર્યાયોના, એના સ્વભાવોનું, એના ધર્મોનું, એ પણ ગુણની સ્વભાવની રુચિ વિના સ્થૂળ ઉપયોગ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી. એટલે એમ કહ્યું છે કે પાત્ર જીવ કેવો છે, કે જે સૂક્ષ્મ બોધનો અભિલાષી છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અધ્યાત્મ વિષયક બોધ છે, એ સાંભળવા, એ વિચારવા, એ સમજવા ઉત્સુક છે. કેમ કે એને એમાંથી સુખ પ્રગટશે એવું વિચાર્યું છે, એવું એને બુદ્ધિથી નક્કી કરી દીધું છે. એટલે એને ત્યાં પાત્રતા ગણવામાં આવે છે. એ રીતે રુચિને અને વિભાવ અને સ્વભાવને સંબંધ છે, કે તને વિભાવિક સુખનું રુચિ છે કે સ્વાભાવિક સુખની રુચિ છે. બસ જો સ્વભાવ સુખની રુચિ છે, તો તારો ઉપયોગ જરૂર સૂક્ષ્મ થઈને સ્વભાવમાં કામ કરવા લાગશે. થોડું વિચાર આવ્યો તો વંચાઈ ગયું છે કામ. છઠ્ઠા મન દ્વારા જેટલું કોઈ વિષયગત થાય છે, એ ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગમાં જેટલો કોઈ વિષય વિચારાય છે, પછી રૂપી દ્રવ્યોનો કે અરૂપી દ્રવ્યોનો, અને અરૂપી દ્રવ્યોના દ્રવ્યગુણ પર્યાયનો જેટલો કોઈ વિષય વિચારાય છે મનના સંગે, ત્યાં સુધી ઉપયોગ સ્થૂળ છે. કેમ કે ઇન્દ્રિય દ્વારે બહાર જતો ઉપયોગ છે, એને સ્થૂળતા ધારણ કરે છે. જે ઉપયોગ અંતર્મુખ થઈને સ્વભાવને ગ્રહે, તે ઉપયોગ સૂક્ષ્મ છે, અતિન્દ્રિય ઉપયોગ છે, એ સૂક્ષ્મ ઉપયોગ છે, અને સૂક્ષ્માતે સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરનારો ઉપયોગ છે. કરી લે છે ત્યારે થોડી સૂક્ષ્મતા છે, એ અંતર્મુખ ચિત્તની વિચારધારામાં સ્વરૂપનો નિશ્ચય છે. જે ઉપયોગમાં એવો વાસ્તવિક યથાર્થ નિશ્ચય છે, એ ઉપયોગ સૂક્ષ્મ કહી શકાય. એ ઉપયોગ ત્યાં થોડો સૂક્ષ્મ છે, પણ અતિન્દ્રિય ઉપયોગ જેટલો નહીં, અનુભવના ઉપયોગ જેટલો નહીં. પણ એની ત્યાં લાઈન એટલે દિશા બદલાય છે, એટલે એ ઉપયોગને કાંઈક માર્ક આપવા જોઈએ. એને નિશ્ચય, સ્વરૂપ નિશ્ચય કહ્યો છે ને, જેને સમ્યક્ત્વનું અંગ કહ્યું છે, સમ્યક્ત્વનું કારણ કહ્યું છે, તેથી એનું કંઈક સ્થાન આપવું જોઈએ. ત્યાંથી સમ્યક્ત્વ સન્મુખતા ગણી છે, તેથી પણ એને જુદું પાડવામાં આવે છે બીજા પરિણામથી. 542 નો વિષય છે પૂરો. 543 પ્રશ્ન છે કે પર્યાય દ્રવ્યથી ભિન્ન છે તો અનુભૂતિ તે જ આત્મા છે તેમ કહ્યું છે ને? શું કહે છે કે પર્યાય દ્રવ્યથી ભિન્ન છે એક બાજુથી એમ કહેવામાં આવ્યું છે કે પર્યાય છે એ સ્વભાવ દ્રવ્ય સામાન્ય શક્તિ સ્વરૂપ નથી પણ વ્યક્તિ સ્વરૂપ છે, વ્યક્તિ છે તે શક્તિ નથી અને શક્તિ છે તે વ્યક્તિ નથી, સામાન્ય છે તે વિશેષ નથી, વિશેષ છે તે સામાન્ય નથી, પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ નથી અને દ્રવ્યત્વ છે તે પર્યાયત્વ નથી, પર્યાયપણું જુદી વસ્તુ છે, દ્રવ્યપણું જુદા ભાવે છે, એક બીજા ભાવે એકબીજા નહીં હોવાથી એક જ પદાર્થના અંગ હોવા છતાં એને અતદભાવ રૂપે શાસ્ત્રમાં કહ્યા છે, શાસ્ત્રમાં એને અતદભાવ એવું નામ આપ્યું છે. તો એ દલીલ અહીંયા પ્રશ્નમાં મૂકી છે કે પર્યાય દ્રવ્યથી ભિન્ન છે તો શાસ્ત્રમાં અનુભૂતિ તે જ આત્મા છે. 15મી ગાથામાં એ કહ્યું છે કે આ શ્રુત જ્ઞાન તે આત્મા છે, જે શ્રુત જ્ઞાનમાં શુદ્ધાત્માનો અનુભવ રહ્યો છે, જે શ્રુત જ્ઞાન આત્માકાર ભાવે થયું છે, સ્વાકાર ભાવે થયું છે, સ્વભાવ સદૃશ થયું છે, એને ત્યાં આત્મા કહ્યો છે. આ બે વાતને મેળ કેવી રીતે છે પ્રશ્ન આ છે. એક બાજુથી પર્યાયને દ્રવ્યથી ભિન્ન કહો અને બીજી બાજુથી અનુભૂતિ કે જે પોતે પર્યાય સ્વરૂપે છે એને આત્મા કહો છો, આ બે વાતનો કઈ રીતે મેળ મેળવો છો? આ પ્રશ્ન છે. ઉત્તર: અનુભૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, દ્રવ્યનું સામર્થ પર્યાયમાં આવી જાય છે એટલે જણાઈ જાય છે જ્ઞાનની પર્યાયમાં, એટલે કે જેટલું દ્રવ્યનું સામર્થ છે તે પર્યાયમાં જાણવામાં આવી જાય છે, તે અપેક્ષાએ અનુભૂતિની પર્યાય તે જ આત્મા એમ કહ્યું છે. આત્માની અનુભૂતિની જે પર્યાય છે તે પર્યાયમાં ત્રિકાળી આત્મા આવે છે એમ નથી. જો ત્રિકાળી આત્મા એક સમયની પર્યાયમાં આવે તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થાય. અનુભૂતિની પર્યાય તો ધ્યાન સ્વરૂપે છે, ધ્યાન વિનશ્વર છે, ધ્યાનનું ધ્યેય શાશ્વત અને અવિનશ્વર છે, બેનો ધર્મ જુદો જુદો છે, એકનો નિત્ય ધર્મ છે અને એકનો અનિત્ય ધર્મ છે, વિરુદ્ધ ધર્મ છે, અને છતાં બંને એક જ પદાર્થના અંગ છે, એક જ પદાર્થમાં એક સાથે રહેલા છે, અને છતાં પદાર્થમાં વિરોધ ઉત્પન્ન થતો નથી, વિરોધી ધર્મો હોવા છતાં વિરોધ અવિરોધપણે રહે છે, લડાઈ કરતા નથી, છે વિરોધી ધર્મ રહે છે અવિરોધપણે. તો કહે છે કે અનુભૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, એટલે કે આત્મદ્રવ્યમાં સામર્થ કેટલું છે, એક ગુણનું સામર્થ્ય નહીં પણ અનંતા ગુણોનું અનંતનું સામર્થ્ય કેટલું છે એ અનુભૂતિની પર્યાયમાં જણાય જાય છે. જણાય જાય છે એટલું જ નહીં પણ એવો હું છું એમ જણાય જાય છે. આવું સામર્થ્ય દ્રવ્યનું છે એટલે કોકનું છે, થર્ડ પર્સન એમ જ્ઞાન નથી થતું, ફર્સ્ટ પર્સનનું જ્ઞાન થાય છે, હું એવો છું એમ જ્ઞાન થાય છે, અથવા એવો એવા સામર્થ રૂપ સ્વદ્રવ્યમાં અહમ બુદ્ધિ થાય છે. અહમ બુદ્ધિ થવાનું કાર્ય પર્યાયનું છે, કાર્ય કરવાનું પર્યાય અંગમાં માત્ર વિભાગ રહેલો છે, કાર્ય કરવાનો વિભાગ પર્યાય અંગમાં છે, પણ તેથી પોતાનું સદાય અસ્તિત્વ જે નિત્ય અંગમાં છે એ કઈ પર્યાયમાં આવતું નથી. ઉલટાનું પર્યાય પોતાના નિત્ય અસ્તિત્વને જ્યાં છે ત્યાં, જેમ છે તેમ, જેટલા સામર્થ્ય સહિત જેવડું છે તેવડું સમજી લે છે. સમજી લે છે ત્યારે પોતાનું અહમપણું ત્યાં સ્થપાય છે. અહમપણું ત્યાં સ્થપાય છે ત્યારે અનાદિથી એક ક્ષણની એક સમયની પર્યાયમાં જે અહમપણું હતું એ મટી જાય છે, એ બદલી જાય છે. એને એમ કહ્યું કે અનુકૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. તે આ પ્રકારે એનું જ્ઞાન આ રીતે આવે છે. એટલે એમ કહ્યું કે તે પર્યાય તે જ આત્મા છે. એ પર્યાયને આત્મા શું કરવા કહી? અનુભૂતિની પર્યાયને કે પોતાપણું એને આત્માપણું, પોતાપણું એને દ્રવ્યમાં સ્થાપ્યું, દ્રવ્યમાં જોયું, દ્રવ્યમાં સ્થાપ્યું અને પોતાપણું દ્રવ્યમાં છે એવો અનુભવ કર્યો. અનુભવ ભલે પર્યાયમાં થયો પણ એવો અનુભવ કર્યો કે હું ત્રિકાળ શુદ્ધ સહજાત્મ સ્વરૂપે સિદ્ધપદ સ્વરૂપે હું ત્રિકાળ છું એમ અનુભવ કર્યો. તેથી તે અનુભૂતિની પર્યાયને આત્મા છે એમ કહેવામાં આવે છે. આમ કેવું છે? એક સમયની પર્યાય છું એવું એ વિસ્મૃત કરે છે. પર્યાય ત્યારે એક સમયની હું છું એવું એ વિસ્મૃત કરે છે. એને એટલી હદે ગૌણ કરે છે કે જાણે પોતે આત્માકાર થઈ ગઈ છે. એટલે પોતાનું એક સમયની અનિત્યતાનું જાણે ભાન ભૂલેલી છે. હું નિત્ય જ છું એમ એમાં ભાવ પ્રવર્તે છે, સારી રીતે પ્રવર્તે છે કે હું નિત્ય જ છું. અને એ સમ્યક છે, વાસ્તવિક છે એટલું નહીં પણ એ જ સમ્યક છે. કેમ કે પોતાનું અસ્તિત્વ તો ત્રિકાળીમાં છે. અસ્તિત્વ સ્વભાવ ક્યાં છે? જે અસ્તિત્વ શક્તિ છે એ ઉત્પાદ વિધોમય અસ્તિત્વ શક્તિ લીધી છે ને 47 શક્તિમાં, એ ત્રિકાળી આત્મદ્રવ્યમાં અસ્તિત્વ છે. પર્યાયનું અસ્તિત્વ તો ક્ષણ ક્ષણ વર્તી છે. એટલે જ્યાં અસ્તિત્વ છે ત્યાં પોતાના અસ્તિત્વનું હૈયાતીનું ભાન થવું, જ્ઞાન થવું ને વેદન થવું, વેદનપૂર્વક જ્ઞાન થવું, વેદીને જ્ઞાન થવું એમ જ્ઞાન થવું કહ્યું છે. માત્ર વિચારથી જાણ્યું છે એમ નથી, પણ વેદીને એના વેદનમાં આવીને એને અનુભવ કર્યો છે, જ્ઞાન કર્યું છે. તેથી તે અનુભૂતિની પર્યાયને જ આત્મા કહેવામાં આવે છે. એ અનુભૂતિની પર્યાયને આત્મા કહેવામાં એવો ટોન છે, એવો એનો અંતરાશય છે કે એ અનુભૂતિની પર્યાયે પોતાના સ્વરૂપને જ સર્વસ્વપણે ત્યાં સ્વીકારી લીધું છે એવો એની અંદર ધ્વનિ છે. ફરીથી અનુભૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. તે આ પ્રકારે દ્રવ્યનું સામર્થ્ય પર્યાયમાં આવી જાય છે. દ્રવ્યનું સામર્થ્ય આવી જાય છે એટલે જેટલું દ્રવ્યનું સામર્થ્ય છે તે પર્યાયમાં જાણવામાં આવી જાય છે. દ્રવ્યનું સામર્થ્ય આવી જાય છે એટલે દ્રવ્ય આવી જાય છે કે દ્રવ્યમાંથી કંઈક નીકળીને આવી જાય છે એમ નથી, પણ પર્યાયમાં દ્રવ્યનું સામર્થ્ય જાણવામાં આવી જાય છે. ગુરુદેવશ્રી એમ કહેતા કે કેવળ જ્ઞાનીએ જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જાણ્યો છે તેઓ સમ્યક દ્રષ્ટિ પ્રથમ ચોથા ગુણ સ્થાનના સમ્યક દર્શનના પ્રગટ થવાના કાળમાં એવા જ આત્માને અનુભવે છે. જેવો કેવળીએ જાણ્યો તેવો અનુભવમાં આવ્યો એમ કહે છે. કાંઈ ફેર નથી. એટલે એમ ફળ વિમળ નિર્મળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં જણાય એટલું જણાઈ જાય કે હા અહીંયા એમ કે છે, તિર્યંચ હોય તો પણ કાંઈ ઉઘાડ નથી. ચકલાને દેડકાને કેટલો ઉઘાડ છે, ખાબુચિયામાં કાદવનું દેડકું હોય, કાદવ તો ગંદો છે કે નહીં, હે, એનું દેડકું હોય અંદર જો આત્મા ફરે તો ચૈતન્ય દેવ છે એ પોતાનું ભાન કરે છે ત્યારે અનંત સામર્થ્યને જાણે છે. પોતાના અનંત સામર્થ્યને જાણનારો આત્મા પોતાના અનંત સામર્થ્યનો પોતે જ ધણી છે એમ જાણનારો આત્મા કોની દીનતા કરે? કોની દીનતા કરે? એ જગતમાં કોઈ વ્યક્તિની કે કોઈ પુદ્ગળની દીનતા કરતો નથી. જગતના પ્રાણી તો જળની દીનતા કરે છે કે હે જળ રજકણો તમે મને સુખી કરો. અનુકૂળતાઓમાં ગોઠવાઈ જઈને, અનુકૂળતાની પર્યાયોમાં ગોઠવાઈ જઈને મને સુખી કરો એમ પોતાના સુખની ભીખ, જેમાં સુખ નથી એવા સુખ રહિત પરમાણુ પાસે માગે છે. પેલાને ખબર નથી કે આ અનંતા જીવો અમારી પાસે સુખ માગી રહ્યા છે, શું કરવું અમારે, એને તો જ્ઞાન નથી. પણ આ બિચારા જળ સાથે માથા પડે છે, કોઈ કાળે એમાંથી સુખ મળવાનું નથી. આમ છે, દેવલોક નો દેવ થાય એવું દૈવી રૂપાળું શરીર હોય, જન્મે તે મરે ત્યાં સુધી કુમાર અવસ્થામાં રહે, ન તો બાળપણના દુઃખ, ન તો વૃદ્ધાવસ્થાની ચામડીની કરચલી, કાંઈ નહીં, એવું ને એવું રહે જન્મે તે મરે ત્યાં સુધી, એવા કુંડલીને એવું સુગંધમય શરીર હોય, તેજોમય શરીર, રૂપાળનું તેજોમય અને સુગંધમય શરીર હોય, એવા બધા પૂતગળના ધર્મ હોય, પણ એમાં સુખની ગંધ નથી. આમ કે છે, અંદરમાં જે ચૈતન્ય આત્મા છે એ જો પોતાના સ્વરૂપને સંભાળે તો અંદર સુખની ખાણ હોવાથી સુખનો અનુભવ કરે, અને ભૂલે તો એવા દેવના શરીરમાં પણ આકુલતા આકુલતા દુઃખ 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 દુઃખની હોળી અંદર ચાલુ રહે, કેમ કે એ બીજાના હમ જોવે છે, આટલો આગળ વધેલો છે, આટલો અહીંયા જેમ જોવે છે એમ જોવે છે.
પોતાના આત્માનું સામર્થ્ય જાણવું, અનુભવ,
જે કાંઈ સમજવું છે આ જ સમજવું છે કે આત્મામાં શું શું ભર્યું છે, કેવી કેવી શક્તિઓ, કેટલી કેટલી શક્તિઓ ભરી છે. ભલે બધી ન જણાય પણ જ્ઞાનાદિ જ્ઞાન અને સુખ એ બે તો મુખ્ય છે. સુખ તો એને જોઈએ છીએ, ભલે એને દુઃખને સુખ માન્યું છે તેથી તેવા સુખની પાછળ દોડે છે, પણ જો સાચા સુખને સમજે તો સાચા સુખની પાછળ એના પરિણામની દોડ ને કોઈ રૂકી શકે નહીં. જેટલું દ્રવ્યનું સામર્થ્ય છે તે પર્યાયમાં જાણવામાં આવી જાય છે, તે અપેક્ષાએ અનુભૂતિની પર્યાય તે જ આત્મા એમ કહ્યું છે. એ ત્યાં આત્મભાવ થતો હોવાથી સ્વદ્રવ્યમાં નિશ્ચય આત્મામાં સહજ આત્મામાં શુદ્ધ આત્મામાં આત્માના પરમ સ્વરૂપમાં આત્મભાવ થતો હોવાથી ઉપયોગે કરીને આત્મભાવ થતો હોવાથી તે અનુભૂતિના ઉપયોગને જ આત્મા કહેવામાં આવ્યો છે. એમ કહેવા પાછળ એક બીજો વિષય પણ ખોલવામાં આવે છે. કે કેટલાક જીવો એવા અનુભૂતિની આત્મારૂપ પર્યાયમાં આવ્યા વિના આત્મા આત્મા કરે છે. વેદાંતમાં પણ શુદ્ધ સચ્ચિદાનંદ છું, ફલાણું છું, ભીખણું છું, ત્યાંથી માંડીને મિથ્યા દ્રષ્ટિઓ, વ્યવહારાભાસીઓ અને નિશ્ચયાભાસીઓ, જૈનાભાસીઓથી માંડીને અજૈન પર્યંતના તમામ ઘણા મિથ્યા દ્રષ્ટિઓ, અનેક મિથ્યા દ્રષ્ટિઓ, આત્મા આત્મા તો ખૂટે છે તો એને કેમ આત્મા નહીં? એ સચ્ચિદાનંદ ની વાત કરે છે. સચ્ચિદાનંદ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આવું સૂત્ર છે વેદનું. જ્ઞાન તે પ્રજ્ઞાન, એટલે જ્ઞાન તે આત્મા છે, એમ આવું તો સૂત્ર છે. પણ અનુભૂતિ નથી, અનુભૂતિની વાતો છે ને એમાં, અનિર્વચનીય અનુભૂતિ છે ને, ફલાણું છે ને ફલાણું છે ને, કાંઈક વાતો આવે છે. અહીંયા ભ્રમરંધ્રમાં અનુભવ થાય છે ને કાંઈક ગોટા આવે છે. છતાં પણ જેવો જેટલું આત્માનું સામર્થ્ય છે જ્ઞાનાદિ ગુણો સહિત, એટલું જ્ઞાનમાં આવીને એમાં તદાકાર તદરૂપ અનુભવ થવો, પરિણામને ઉપયોગને મનનો પણ સંગ છૂટીને અતિન્દ્રિય પ્રદેશે પ્રદેશેથી આત્માનું વેદન થવું, સુખનું અને જ્ઞાનનું, ત્યારે એને એ અનુભૂતિની પર્યાયને આત્મા એમ કહેવામાં આવે છે. બાકી બધી વાત આત્માની હોવા છતાં ક્યાંય આત્મા નથી એનો એમાં નિષેધ છે. કેમ કે એમ પણ કહેનારા છે કે અમે આવો આત્માને જાણ્યો છે ને અમારી એવી આત્માની મસ્તીમાં હવે અમે પીડ્યા છીએ, હવે અમને બીજું કાંઈ પૂછો નહીં, પર્યાને ઠેકાણા ન હોય. પાછા જંગલમાં પીડ્યા રહે, બાવાઓ પણ નિર્વસ્ત્ર થઈને જંગલમાં પીડ્યા રહે છે. પાછા પીતા હોય ગાંજો, ચલમમાં ગાંજો ભરીને પીએ, ગુસ્સો કરે તો સાધારણ માણસ તો એની આંખ જોઈને ફાટી પડે, એવી લાલ ડુંગળી જેવી આંખો થાય, બોલવાના ઠેકાણા ન હોય. વળી એમ કે તમે અમારા બ્રહ્મની બ્રહ્મમાં બ્રહ્મની મસ્તીમાં છીએ એમ કે છે કે નહીં, એને આત્મા નથી. કેવો આત્મા નથી? કે આ અનુભૂતિનો આત્મા એને, આ બધું એની અંદર નિષેધાત્મક પણ આવી જાય છે. જ્યારે અનુભૂતિની પર્યાયને આત્મા સ્થાપવામાં આવે છે ત્યારે અનુભૂતિની પર્યાય વિના કોઈ આત્મા આત્મા કરે છે એ બધાનો એમાં નિષેધ કરવામાં આવ્યો છે. એની અંદર હેતુ રહેલો છે. કેમ કે કોઈ પણ કથન છે એની પાછળ કઈ હેતુ છે કે નહીં? શું હેતુ એટલે અહીંયા કારણ નહીં, મોટિવ જેને કહે છે, શું કહેવા ધારે છે અહીંયા? કે જો અનુભૂતિની પર્યાયને આત્મા કેવો છે તો આત્મા તો ત્રિકાળી કયો છે આપે, અને એક સમયની પર્યાયની તો એનાથી ભિન્ન કઈ છે, પછી કેવળ જ્ઞાનની હોય કે સમ્યક દર્શનની હોય કે અનુભૂતિની હોય, પણ અહીંયા શું હેતુ છે? અહીંયા જે હેતુ છે એમ કેવો છે કે એવો અનુભવ થયા વિના એ આત્મા જાણ્યો છે એ વાત રહેતી નથી. અનુભૂતિમાં જ જે જણાય એવો છે, અનુભૂતિમાં જ અનુભવ ગોચર થાય એવો છે, અને એ સિવાય અનુભવ ગોચર થઈ શકે એવો નહીં હોવાથી એને અહીંયા આત્મા કહીને થાપવો છે, અને બાકીનાને અનાત્મા કહી દેવું છે. આ સિવાય અનાત્મા પણ છે, આત્મા પણ ક્યાંય નથી. આત્મામાં આત્માપણું અનુભૂતિ વડે હોય શકે, આત્માનુભૂતિ વિના આત્મામાં આત્માપણું હોય શકે નહીં, એવો અનુભૂતિનો મહિમા છે એ બતાવવા માટે, બાકીનાનો નિષેધ કરવા માટે અનુભૂતિને જ આત્મા કહેવામાં આવે છે. મુખ્યતા કરી એમાં હેતુ છે કે બીજા પણ ગડબડ કરે છે, અનુભૂતિ વિનાના પણ ગડબડ કરે છે. કે અમે પણ આત્મા આત્મા કહીએ છીએ, અમે પણ આત્માનું આટલું બધું જાણીએ છીએ, કહીએ છીએ, સમજાવીએ છીએ, એ બધા પ્રકાર જે છે એમાં ક્યાંય આત્મા નથી, આત્માથી શૂન્ય છે. અરે આત્માના અનુભૂતિ વિનાના આત્માના સ્વભાવ સંબંધીના વિકલ્પમાં, વિકલ્પમાં એકત્વ બુદ્ધિ હોવાને લીધે ત્યાં આત્મા નથી, આત્માથી શૂન્ય પણ છે. આત્માનો વિકલ્પ છો, અનુભૂતિ વિના આત્માનો વિકલ્પ છો, તો પણ ત્યાં આત્માથી શૂન્યપણું છે, આત્માથી રહિત, આત્માથી શૂન્ય છે. અને ત્યાં આત્મા કહેતા નથી, એને આત્મા નથી. એને માટે રાગ તે આત્મા છે, વિકલ્પ તે આત્મા છે, જેમાં એકત્વ થયું તે તેનો આત્મા છે. સ્વભાવમાં એકત્વ થઈને અનુભૂતિ નહીં હોવાથી એને આત્મા કહેતા નથી, એ અનાત્મા છે. એની છેલ્લી સીમા છે. જો ધ્રુવ દ્રવ ક્ષણિક પર્યાયમાં આવી જાય તો દ્રવનો નાશ થઈ જાય, 320 ગાથાનો ન્યાય છે. ત્યાં ધ્યાન ને ધ્યેય શબ્દ વાપર્યો છે કે શુદ્ધો ઉપયોગ છે, જેને અહીંયા અનુભૂતિ કહી છે. એ તો આત્માના ધ્યાન સ્વરૂપે છે, આત્મામાં એકાગ્રતા રૂપે છે ઉપયોગ. એ ધ્યાન છે એ સાદી શાંત છે, શરૂઆત થઈ છે અને એનો અંત આવે છે. અને ધ્યેય છે તે અનાદિ અનંત છે, બે માં તદ્દન પણ કદી દ્રવ નો નાશ થતો, દ્રવ નો કદી નાશ નહીં થતો હોવાને લીધે દ્રવ પર્યાયમાં આવતું નથી ને દ્રવ પર્યાય રૂપે થતું નથી, એ વાત આપોઆપ સાબિત થાય છે, આપોઆપ સિદ્ધ થઈ જાય છે. એમાં કોઈ દલીલ ચાલે એવું નથી, કેમકે દ્રવ તો સદાય ત્રિકાળ એવું એવું છે, ધ્રુવ કહ્યું છે. પર્યાય ક્ષણવર્તી છે, કોઈ પર્યાય પલટા વિના રહેતી નથી, રાખવા માંગે તો પણ રહી શકે એવું નથી. અનિત્ય સ્વભાવે હોવાથી કોઈ પર્યાયને કોઈ નિત્ય રાખવા માંગે તો પણ રહી શકે એવું નથી. તેથી જો ધ્રુવ દ્રવ ક્ષણિક પર્યાયમાં આવી જાય તો દ્રવનો નાશ થઈ જાય. તેથી દ્રવ પર્યાયમાં આવતું નથી, તેથી કદી પણ દ્રવ પર્યાયમાં આવતું નથી. પર્યાય ક્યાં તો પલટતી પલટતી પરસન્મુખતામાં પલટા કરે છે, ક્યાં તો એ સ્વસન્મુખ થઈને પલટા કરે છે, પણ પલટવાનું તો એ છોડતી નથી. જો સ્વસન્મુખ થઈને સ્વદ્રવના ભાનમાં પલટે છે તો એને શુદ્ધતા પ્રગટીને ઉત્તરોત્તર શુદ્ધતા વૃદ્ધિગત થઈને પરિપૂર્ણ શુદ્ધ થાય છે. એવો જ દ્રવનો અને પર્યાયનો સ્વભાવ છે. દ્રવમાં પણ એવો સ્વભાવ છે અને પર્યાયમાં પણ એવો સ્વભાવ છે. જીવ પદાર્થનો એવો સ્વભાવ છે અને એની અવસ્થાનો પણ એવો સ્વભાવ છે. જો પર્યાય સ્વસન્મુખ ન થાય અને પરસન્મુખ રહ્યા કરે તો અનંત કાળે પણ એમાં શુદ્ધતા પ્રગટે નહીં. ક્યાં સુધી ન પ્રગટે? ભલે સ્વભાવ શુદ્ધતા પ્રગટ કરવાનો હોય તો પણ અનંત કાળે ન પ્રગટે, કોઈ કાળે ન પ્રગટે, જો એ સ્વસન્મુખ થાય નહીં તો. તેથી સ્વસન્મુખ થવામાં ખરો પુરુષાર્થ છે. એક જગ્યાએ ગુરુદેવ શ્રી આગળ કહેશે, આ બોલ નથી યાદ રહેતા, એક જગ્યાએ એવી વાત કરી છે, સ્વસન્મુખ થવામાં ખરો પુરુષાર્થ છે. Thank you. નીચે બોલ છે ને 708 ના ગાળામાં ક્યાંક છે, મળી જાય તો જો. અનાદિથી એને સ્વસન્મુખ કર્યું, સ્વસન્મુખ પણ કર્યું નથી. નીચેનો બોલ છે ને એક બે લીટર આ પાના ઉપર પછી જાય છે, જમણી બાજુ ડાબી બાજુના પાને છેલ્લો બોલ છે. સાતસો આસપાસ પ્રકાશ છે. સ્વસન્મુખ થવામાં થોડો પ્રસાદ છે એ વાત. જો ધ્રુવ દ્રવ ક્ષણિક પર્યાયમાં આવી જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, તેથી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. એટલે અનુભૂતિના કાળમાં દ્રવ્યમાં કેટલું અનંત સામર્થ્ય છે, અનંત સામર્થ્ય એટલે કેટલું અનંત, અનંત એટલે કેટલું એ અનુભૂતિના કાળમાં જણાઈ આવે છે. એને દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવ્યું અથવા દ્રવ્યનું જ્ઞાન પર્યાયને થયું એમ કહેવાય છે. અને તેથી અનુભૂતિને આત્મા કયો છે. એવું જે જ્ઞાન, એવું જે શ્રુત જ્ઞાન, ભાવ શ્રુત જ્ઞાન, તેને અહીંયા આત્મા કહેવામાં આવ્યો છે. એ જ આત્મા છે, એ સમસ્ત જીન શાસન છે. એવી અનુભૂતિ, તે સમસ્ત જીન શાસન ની અનુભૂતિ છે. 15મી ગાથામાં એ વાત છે. ત્યાં એ વાત છે કે અહીંયા જેટલું અનુભવાય છે, મૂડી ગમે એટલી હોય પણ વાપરી એટલી ભોગવી, એટલી વાપરી એટલી ભોગવી એને, એટલી એને કામમાં આવી, બાકીની નકામી રહી ગઈ પડી રહી, એમ અહીંયા અનુભૂતિમાં ભોગવટો થાય છે, જ્ઞાન અને આનંદનો સુખનો ભોગવટો થાય છે, એટલું એનું આત્મામાંથી એટલું એનું, બાકીનું તો કુટસ્થ પડી રહ્યું એમ કે છે. એટલે એને ત્યાં આત્મા કહેવામાં આવે છે. 543 થઈ ગયું. એને તું ગૌણ કરીશ નહીં, ગૌણ કરીશ એ નહીં ચાલે એવી જે વાત લીધી અહીંયા ફરી છે. હા, વેદન છે તેને ગૌણ કરીશ એ નહીં ચાલે. અહીંયા પણ 153 પણ બીજી વેદનની પર્યાય મારે મુખ્ય છે તેને ગૌણ કરી નાખે એ નહીં ચાલે, એવો શબ્દ પ્રયોગ છે. ત્યાં વચનામૃત 201 માંથી ચાલ્યો છે. 514 માં તો વિષય એવો ને એવો છે. અહીંયા પણ જુદી જુદી જગ્યાએ પરમાગમમાં જે કથનો આવ્યા છે એમાં અવરોધપણું કઈ રીતે છે, પરસ્પર વિરુદ્ધતા નથી એ વાતની ચર્ચા કરી છે. જેમ કે સમયસાર ગાથા 11 પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહી હતી, પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી, એક વાત. એની સાથે હવે 15 ગાથાના વિષયને સામે ઊભો કરે છે પોતે છે કે અહીં ગાથા 15 તો જેમાં અબદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય છે, તે પર્યાય જૈન શાસન છે. એ પર્યાયને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું છે. અનુભૂતિની પર્યાયને સમસ્ત જૈન શાસન કહ્યું. પાછો એ જૈન શાસનનો અંશ છે એટલે કે આંશિકપણે તે જૈન શાસન છે એમને કહ્યું. તે સમસ્ત જૈન શાસન છે એવો શબ્દ વાપર્યો. મૂળ ગાથામાં શબ્દ પીડે છો, સમસ્ત જૈન શાસન, સમસ્ત માગધી. સબ્બમ સબ્બમ શબ્દ વાપર્યો. સર્વમ જીન શાસન, જીન શાસનમ સર્વમ, જીન શાસનમ સર્વમ, સબ્બમ શબ્દ પીડ્યો. કે છે અહીં ગાથા 15 તો જેમાં અવધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય છે, તે પર્યાય જૈન શાસન છે. શું વાત લે છે કે 11 ગાથાનું કથન અને 15 ગાથાનું કથન જ્ઞાને કે વિરોધાભાસી હોય એવું દેખાય છે. ઉપર ટપકે જોવે તો વિરોધાભાસી દેખાય. કેમ કે ત્યાં સઘળો વ્યવહાર, સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે એમ શબ્દ પડ્યો છે. સઘળો વ્યવહાર અભૂતાર છે તો ત્યાં વ્યવહાર આખો પર્યાયનો તમામ વિષય આવી જાય છે. જેટલો કોઈ પર્યાય છે, પર્યાયનો પ્રકાર છે, સમસ્ત પર્યાયો વ્યવહારની ના વિષયમાં આવે છે. નિશ્ચયની ના વિષયમાં પર્યાયનું સ્થાન નથી અને વ્યવહારની ના વિષયમાં નિશ્ચય દ્રવ્યનું સ્થાન નથી. તો નિશ્ચય દ્રવ્યની મુખ્યતા દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા અર્થે અથવા ત્રિકાળી સ્વદ્રવ્યનો આશ્રય કરાવવા માટે ત્યાં એટલી બધી સ્વદ્રવ્યની મુખ્યતા કરવામાં આવી કે સ્વભાવ વ્યવહાર અભૂતાર્થ છે, એ પર્યાયને અભૂતાર્થ કહી એ ગૌણ કરીને કહે છે એમ જાણવું. અહીંયા અપેક્ષા લગાડી ખુલ્લી કરી, ત્યાં કોઈ ગૌણ મુખ્યની વાત નથી કરી, ત્યાં આચાર્ય દેવના શબ્દમાં એ વાત નથી આવતી, પણ કોઈ ભૂલ ન કરી બેસે એટલે ખુલાસો કરે છે કે ત્યાં ગૌણ કરીને વાત કરી છે, એટલી વાત સમજવી. કેમ કે ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવો છે, અનાદિથી આ જીવને વર્તમાન પર્યાયમાં હું પણ થઈને પર્યાયનો આશ્રય વર્તી રહ્યો છે, તેથી તે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પર્યાય મુંડા હા પર સમયા એની સ્થિતિ છે. એ પરિસ્થિતિ પલટાવી છે અને સમસ્ત સાધકોને સમ્યક દ્રષ્ટિઓને સ્વદ્રવ્યનો અંદરમાં આશ્રય વર્તે છે, કોઈને પર્યાયનો આશ્રય વર્તતો નથી. એવી સ્થિતિ બતાવવા માટે પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી દીધી છે. અભૂતાર્થ ભૂતનો અર્થ હોવું થાય છે, ભૂ ભૌત બી હોવું, અભૂત એટલે નહીં હોવું એમ કહે છે. તો કે નિશ્ચયમાં ભલે વ્યવહાર નથી, નિશ્ચયના વિષયમાં ભલે વ્યવહારનો વિષય નથી, એટલે કે જે શુદ્ધ આત્મા ભૂતાર્થ આત્મા સત્યાત્મા છે ત્યાં ભલે એક સમયની પર્યાયનું સ્થાન નથી ને ત્યાં પર્યાય નથી, પણ એનો અર્થ કદી એમ ન સમજી લેવાય કે પર્યાયના સ્થાનમાં પણ પર્યાય નથી, એવો અર્થ કરી શકાય એમ કરે તો સાંખ્યનો મત થઈ જાય છે, એ પર્યાયને સ્વીકારતા નથી. એટલે અહીંયા ખુલાસો કર્યો છે કે પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરી અને એ રીતે અહીંયા અભૂતાર્થ કહી હતી, પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી, પર્યાય જેવું કાંઈ છે જ નહીં એવું કાંઈ નથી, પર્યાય પર્યાયમાં બરાબર છે. બીજી રીતે કહીએ તો એ ખુલાસામાં પર્યાયનો વિષય આવી જાય છે. ધ્રુવનો આશ્રય કરાવવાની વાત કરી તો આશ્રય કોણ કરશે? દ્રવ્ય દ્રવ્યનો આશ્રય કરે છે, જે પર્યાય રાગનો અને પરનો આશ્રય કરે છે એને ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરાવવાની વાત છે. તો આશ્રય કરાવવું એ વાત જ પર્યાય સૂચક છે. શું કહ્યું? કે પર્યાયનો આશ્રય છોડાવવા અને ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરાવવા અર્થે પર્યાયને ગૌણ કરી અથવા અભૂતાર્થ કરી તો આશ્રય કરાવ્યો એ શેમાં કરાવ્યો? દ્રવ્યમાં કે પર્યાયમાં? આશ્રય કરનાર તો પર્યાય છે, ચાહે ઉલટો કરે કે ચાહે સુલટો કરે. એટલે એવી રીતે પર્યાયના વિષયને લક્ષ બિલકુલ ઉડાવી દે એમ નથી, એમ ન થઈ શકે તો આશ્રય કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી. એટલે લક્ષમાંથી એને ઉડાવવું છે, લક્ષમાં એને ગૌણ કરવું છે. સ્વદ્રવ્યનું લક્ષ કરાવવા, સ્વદ્રવ્યનો આશ્રય કરાવવા, પર્યાયનો આશ્રય ને પર્યાયનું લક્ષ છોડાવવા માટે પર્યાયને અભૂતાર્થ કહેવામાં આવી છે, એવું 11મી ગાથાનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતમાં મુખ્ય વાત એ સ્થાપી છે કે જે કોઈ સમ્યક દ્રષ્ટિ થાય છે તે આવા સ્વદ્રવ્યનો આશ્રય કરીને જ સમ્યક દ્રષ્ટિ થાય છે. દમ દ્રવ્યને આશ્રિત અસિદો ખલુ સમાયથી હોઈ જીવો, દબમ અસિદો, એવા દ્રવ્યનો આશ્રય કરનાર દબમ અસિદો ખલુ સમાયથી હોઈ જીવો, એ જ સમ્યક દ્રષ્ટિ થાય છે. દ્રવ્યને સ્વદ્રવ્યને આશ્રય કરનારો કોઈ જીવ કદી સમ્યક દ્રષ્ટિ થતો નથી, જો આશ્રય ન કરે તો એને સમ્યક દર્શન થાય નહીં. એ સમ્યક દર્શન સ્વદ્રવ્યને આશ્રિત જ થાય ત્રણેય કાળે, એ સિદ્ધાંતને ત્યાં સ્થાપવો છે. એ જૈન દર્શનનો પ્રધાન મુખ્ય સિદ્ધાંત છે, પણ આશ્રય તો પર્યાય કરે છે ને, આશ્રય કોણ કરે છે તો પર્યાય કરે છે, પણ પર્યાયની મુખ્યતા નથી ને પર્યાયની ગૌણતા છે. અથવા પર્યાય આશ્રય કરે છે, દ્રવ્યનો કરે છે, ત્યાં પર્યાયને પર્યાયનો કે પરનો આશ્રય કરવાની બિલકુલ વાત નથી, એમ ત્યાં ઉપદેશ આપવો છે. પણ પર્યાય સર્વથા જ નથી એમ નથી, જો પર્યાય સર્વથા ન હોય તો આશ્રય કરવાની વાત પણ રહેતી નથી. એ વાત 11મી ગાથાના સિદ્ધાંતની છે. અહીં ગાથા 15માં તો જેમાં અબદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય છે, તે પર્યાય જૈન શાસન છે. હવે વાત બદલે છે, જ્યાં અબદ્ધ સ્પષ્ટ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય છે એમ કહ્યું, ત્યાં પણ આશ્રય કરાવવાની અપેક્ષા તો નથી. પછી તેની તે અપેક્ષા ન લેવી મુખ્ય કહ્યું માટે, ત્યાં વેદનની મુખ્યતા છે, ત્યાં અનુભવની મુખ્યતા છે. અનુભવ વિના આવું દ્રવ્ય છે, આવું દ્રવ્ય છે, આવું દ્રવ્ય છે, એ વાત અહીંયા સ્વીકારવામાં આવતી નથી એમ લેવું છે.
બરોબર.
શું કહ્યું કે અહીં ગાથા 15માં તો જેમાં અબદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો, જો અનુભવની વિવિક્ષા ચાલે છે, તે પર્યાય મુખ્ય છે. અનુભવની દ્રષ્ટિએ પર્યાયમાં અનુભવ હોવાથી અને પર્યાયમાં શુદ્ધાત્માનું લક્ષ હોવાથી, પર્યાયે શુદ્ધાત્મામાં અહંપણું કર્યું હોવાથી, ત્યાં જે અનુભવ થયો, જે પ્રકારે અનુભવ થયો, તે અનુભવ પર્યાયનો મુખ્ય છે. અને તે પર્યાયને સમસ્ત જૈન શાસન કહેવામાં આવે છે. આ જૈન શાસન છે, 12માં ધમાલ કરે તે જૈન શાસન નથી. આ મોટા મોટા પ્રસંગો થાય ને, એની અંદર અનેક પ્રકારે ધમાલ ચાલે, વરઘોડા ને ગજરથ ને 12માં લોકોને રાજમાર્ગ ઉપર નીકળે ત્યારે બધાને દેખાય, દીક્ષા વખતે અથવા ભગવાન ને દીક્ષા વખતે પૈસા ઉડાડે છે ને, તો હવે આ બધા પૈસા થઈ ગયા, ત્યાં ના છે નિકલના કલે જસટના, એલ્યુમિનિયમ ના થઈ ગયા, જે બી ઉડાડતા હતા એ પદ્ધતિ શરૂ થઈ હતી, બી સોના મોર હતી, સોના મોરા ઉડાડતા ને રત્નો ઉડાડતા, સિક્કા સોના ના હતા, હવે સોના માંથી ચાંદી ના થયા, ચાંદી માંથી તાંબા ના થયા, ને તાંબા માંથી એલ્યુમિનિયમ ના થયા, ને કાગળિયા થયા, હવે થાય એ કરો નિકાળ છે ને, જે બી ફેંકતા હતા તે બી, એ તો એ બતાવું હતું કે જગત ને જેનું મોહ છે એનું મોહ હવે રહ્યો નથી, એટલી વાત છે, એટલો સંકેત છે, બીજું કઈ નથી. પણ એ કઈ જૈન શાસન નથી, એવી બહારની ક્રિયા થાય વરઘોડાની, એટલે એ કઈ જૈન શાસન નથી. લોકો જો ભાઈ કેવો કેવો વરઘોડો નીકળ્યો છે, જૈન શાસનની શોભા છે આ બધી, એ શોભા છે જૈન શાસનની, સમ્યક દ્રષ્ટિની શુદ્ધ પરિણતિ તે જૈન શાસનની શોભા છે એમ કે છે. આખા જૈન શાસન ની કોઈ શોભા હોય તો તે સમ્યક દ્રષ્ટિની શુદ્ધ પરિણતિ છે, ઉપયોગ છે જૈન શાસન ની શોભા છે, બાકી કોઈ કિંમત નથી. જૈન દર્શન ને વિશે તો એ સિવાય બીજી કોઈ વાત નથી, બીજી મુખ્યતા થાય તે જૈન દર્શન નથી એવો વિષય છે. કેવા પ્રકારનો રથયાત્રા કાઢીએ ને એવું ને, પણ એવું છે કે એ પ્રભાવનાનું કારણમાં અંદરની પ્રભાવનાને સમજ્યા વિના તો કઈ પ્રભાવના કેમ કહેવાય, એ તો બીજા એમ કે છે. હા, મહંતો કાઢે છે ને અમદાવાદના, બાર મહિનામાં એક દિવસ એ લોકો પણ શ્રાવણ મહિનામાં મોટી રથયાત્રા અમદાવાદમાં કાઢે છે જગન્નાથજીના મંદિરમાંથી. હે તો પછી એની ધર્મની પ્રભાવના નહીં ગણાય ત્યાં. હે સંખ્યા આજે જૈનો કરતા અજૈનોની વધી ગઈ છે. જો સંખ્યા એ માપ હોય તો જૈન તો લઘુમતીમાં આવી જશે. લઘુમતીમાં આવશે તો એની સત્યતા નહીં રહે. ધર્મ ની અંદર બહુમતી અને લઘુમતી નું ધોરણ નથી. એ ધોરણ ત્યાં અપનાવવામાં આવતું નથી. શું કે છે, કેવો શબ્દ આવી ગયો છે 15માં, જીન શાસનમ શબ્દમ, એમ કહી દીધું છે. 2000 વર્ષ પહેલા તાડપત્રો ઉપર જંગલમાં આવીને દક્ષિણના ડુંગરામાં પહાડો મારીને કુનકુંડાચાર્ય આત્માના ધ્યાનની મસ્તીમાં પીડ્યા પીડ્યા લખ્યું છે. વિકલ્પ જરાક છે ઉપરનો, સંજલનનો કસાય છે ને, એટલો જરાક ઉપરનો વિકલ્પ છે. તો એમાં એ લખ્યું કે આ અનુભૂતિ અમને જે વર્તે છે, આત્માનું ધ્યાનની મસ્તી જે ચાલી રહી છે, આ જ જીન શાસન છે. ધમાલ નથી જંગલમાં, અંદરમાં આત્માની ધ્યાનની મસ્તી ચાલે છે ત્યાં કોઈ બહારની ધમાલ નથી. તો કહે છે કે અહીંયા સમસ્ત જીન શાસન છે, બાકી ક્યાંય જીન શાસન અમે જોતા નથી. એવી વાત છે. એટલે કે જેમાં અબધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય છે, તે પર્યાય જૈન શાસન છે. આહા, મારું જે ગ્રહેલ વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું જ્યાં હું અંદરમાં લક્ષ કરું છું ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે. ત્યાં પર્યાયમાં વિતરાગતાનો ઉભરો આવે છે, દૂધમાં ઉભરો આવે છે એમ અંદરમાં પર્યાયમાં વિતરાગતા ઉભરાઈ જાય છે, ભરતી આવે છે. ક્યાં, કેમ કરતા કે અંદરમાં જે દ્રવ્ય પડ્યું છે એનું જ્યાં હું લક્ષ કરું છું, આશ્રય કરું છું, પર્યાય વિતરાગતા મય થઈ જાય છે. એવી જે પર્યાય છે એ પર્યાય વેદન અપેક્ષા એ મુખ્ય છે. એ વેદન ની પર્યાય મુખ્ય જ છે એમ લીધું છે. વેદન ની પર્યાય છે તે મુખ્ય જ છે, વેદન અપેક્ષા એને ગમ કરી શકાય આમ વાત છે.